ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महोमन्दे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 30 જૂન 2013, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 677 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં એમ ઘણું કરીને બરવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે। પહેલું, તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તાર કરીએ પણ ગ્રહણ કરવાનો તેને વિશે તથારૂપ યોગ્ય પણ ન હોય, તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે વર્તે છે। બીજું, અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે। પરમાર્થ માર્ગની કેટલાય અદ્ભુત રહસ્યો છે, પરમ કૃપાળુ દેવે એ રહસ્યને અહીંયા ઉદ્ઘાટિત કર્યા છે કે જ્ઞાની પુરુષો ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં પણ સંક્ષેપતાથી વર્તે છે। એટલે કેટલેક સમયે કાળને કેટલાય પરિબળોને લઈને આપણને જ્ઞાની પુરુષનો બોધ યથાતથ્ય મળતો નથી, એ સંક્ષેપ કરે છે કૃપાળુ દેવ। એના બે કારણ બતાવે છે, એટલી અદ્ભુત વાત। એક તો સામે ઉપદેશ મેળવનાર પાત્રની અપેક્ષા એ કહે છે કે એમાં બે કારણ છે, એની અંદર શું છે કે જિજ્ઞાસુ તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, જે જીવને ઉપદેશ કરવાનો છે તે જીવ એવા સંયોગમાં વર્તતો હોય કે માં ઉપદેશ એને પરિણામી થઈ શકે નહીં, તો પછી ત્યાં એ ઉપદેશ જ્ઞાની પુરુષો આપવામાં સંક્ષેપ કરે. બીજું, અથવા તે ઉપદેશ વિસ્તારથી કરીએ પણ ગ્રહણ કરવાનું તેને વિશે તથારૂપ યોગ્યપણું ન હોય. સંયોગો સરસ હોય પણ જીવને ઉપદેશ યથાર્થ રૂપે ગ્રહણ કરવાનું એનું યોગ્યપણું ન હોય. અતિ વિસ્તારથી ઉપદેશ કરે તો પણ કંઈ ગ્રહણ કરી શકે નહીં, એટલી મંદમતી હોય, એટલો ક્ષયોપશમ નબળો હોય, એટલું મતિજ્ઞાન બહુ નબળું ક્ષીણ હોય, મંદ હોય, તો એને એ ગ્રહણ કરવાનું પણ યોગ્યપણું નથી. તો તે સમયે પણ જ્ઞાની પુરુષ પછી બધું વિસ્તારથી ઉપદેશ કરે નહીં, પણ સંક્ષેપ વર્તે. આ ઉપદેશ ગ્રહણ કરનારની અપેક્ષાએ અને પોતાની અપેક્ષાએ ઉપદેશ આપવો છે, એમાં પોતાની અપેક્ષાએ પણ એ ઉપદેશમાં પોતે સંક્ષેપ કરે. ક્યારે કરે? તો પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધરૂપ થાય. પરમ નિર્ગ્રંથ જેવો ઉપદેશ આપવો હોય અને પોતાનો બાહ્ય વ્યવહાર છે એ સંસારનો હોય અને એને કારણે પેલા જીવની યોગ્યતા પાત્રતા ન હોય, તત્વને ગ્રહણ કરવાની દ્રષ્ટિ ન હોય, તો એને પ્રતિબંધરૂપ થાય કે મને વાત કરે છે ને પોતે તો આમ કરે છે. ઉપદેશ નિર્ગ્રંથનો આપવો છે અને સ્વયં વ્યવહારમાં છે તો એને પ્રતિબંધરૂપ થાય છે. જ્ઞાની પુરુષને પાછો વ્યવહાર પ્રતિબંધરૂપ નથી, જ્ઞાની એ વ્યવહારથી પર છે. એને તો માત્ર કર્મનો ઉદય એ વેદ્યા કરે છે, એને એની સાથે કંઈ સંબંધ નથી. પણ સામાજીવની એવી પાત્રતા નથી, સામાજીવને એ પ્રતિબંધરૂપ જ થયા કરે છે કે આ ઉપદેશ તો આવી વાત કરે છે. તો એનો બાહ્ય વ્યવહાર એ સામાજીવને ઉપદેશ ગ્રહણ કરવામાં પ્રતિબંધરૂપ થાય છે. જે વાત છે એ ગ્રહણ કરતો નથી અને એની બાહ્ય ઉદયરૂપ દશા ઉપર લક્ષ રખાયવા કરે છે વારંવાર. જ્યારે હોય એ તો આમ કરે છે ને, એ તો આમ કરે, એ જે કરતા હોય, તારી એટલી યોગ્યતા નથી. વાત એમનો ઉપદેશ જે આપે છે એ પકડવાની છે, તો એવી યોગ્યતા જીવની હોતી નથી અને પ્રાયે જીવની આ યોગ્યતા હોતી જ નથી. જગતના જીવો જ્ઞાની પુરુષોએ વર્ણન કર્યું છે કે બાળ જીવો છે. બાળ જીવો છે એટલે એનું ધ્યાન વેશ ઉપર છે, એનું ધ્યાન બાહ્ય ત્યાગ ઉપર છે, એનું ધ્યાન લિંગ અને ચિહ્ન ઉપર છે અને એનું ધ્યાન એના વૈભવ અને બહુમાન માન તરબા ઉપર છે. એના આધાર ઉપર એ જ્ઞાની પુરુષોનું મૂલ્યાંકન કરે છે અને એ જ્ઞાની પુરુષોનો બોધને ગ્રહણ કરવાનું કરે છે. જગતના જીવો આ બાળ જીવો છે. મધ્યમ જીવો હોય તો એનું અંતઃકરણ વાંચે કે આની કેટલી ભાવના શુદ્ધ છે, એ પોતે કર્મમાં ફસાયેલો છે તો જગતના જીવોને કેવો કર્મથી વિરક્ત થવાનો માર્ગ બતાવે છે. અને ઉત્કૃષ્ટ જીવો હોય એનું તો એ તત્વજ્ઞાન છે, એ જ્ઞાન પકડે કે ઓહો તત્વ આ છે, સનાતન તત્વ આ છે, આ ભલે ગમે તે દશામાં હોય પણ તત્વ આ છે, છૂટવાનો માર્ગ આ છે, દ્રવ્યનું સ્વરૂપ આ છે, અધ્યાત્મનું સ્વરૂપ આ છે, આ ઉત્તમ મુમુક્ષુ છે એ આ રીતે એની તત્વદ્રષ્ટિ છે. મધ્યમ મુમુક્ષુ છે એની અંતરદ્રષ્ટિ છે કે ગમે તેટલું હોય પણ કેટલું કરુણાથી મને કહે છે, એ પોતે ફસાયેલા છે પણ આપણે ન ફસાય એને માટે કેવું નિસ્પૃહતાથી ઉપદેશ આપે છે. પણ જે બાળ જીવ છે, કનિષ્ઠ છે, એ તો એમ જ જીવે, એનો વેશ શું છે, એનો વ્યવહાર શું છે, એને કેટલી માળા પહેરી છે, એ બે માળા વધારે પહેરે એટલે ખલાસ પતી ગયો, ઊંધો પડે, એ કદાચ એકાદું ત્રિપુંડ તાણે તો ખલાસ એને એમ થાય હા કેવો છે, એ હાથમાં કંઈક એવું ચિહ્ન હાથમાં પકડે એટલે આને આખું વાત પલટાઈ જાય. એની દશા ઉપર લક્ષ થતું નથી, અંતર દશા ઉપર લક્ષ જતું નથી. બોધની વાત તો ક્યાંય દૂર રહી, બોધ પકડવો એ તો ઘણી ઊંચાઈ છે પણ એની દશા પણ પકડાતી નથી અને માત્ર બાહ્ય ચેષ્ટાઓ પકડાય છે. બાહ્ય લિંગ, વેશ, પરિવેશ, સમુદાયનું સ્વરૂપ, ધાંધલ, ધમાલ, આડંબર, દેખાવ, ભપકો, કુટારો આ પકડાય અને એના આધાર ઉપર એટલો બધો પ્રભાવિત થાય કે ચારે બાજુ દોડે. એને એમ થાય કે આ જ્ઞાની પુરુષ વધારે મોટા છે, એના કરતા આ વધારે મોટા છે, એના કરતા આ વધારે મોટા છે. એ સેના આધાર ઉપર દોડે છે? બાહ્ય વેશ, પરિવેશ, લિંગ, ચિહ્ન, દેખાવ, ભપકો, આના ઉપર દોડે છે. એટલો બાળ જીવ છે, આ ત્રીજી કક્ષાનો જીવ છે. મધ્યમ કક્ષાનો હશે તો એ જીવ એની અંતરદશાને પકડે છે, કે ભલે એને દીક્ષા નથી લીધી પણ દીક્ષાથી પણ ભયંકર સંયમના પરિણામ એના છે. કેટલો એને જીવનની અંદર આ પ્રકારનો કસાઈ ઉપરનો ઉપશમ છે, સંભાવ છે. ઓહો, આવું તો સાધુમાં ન જોવા મળે. અનેક પ્રકારના મત મતાંતરથી પર છે, એને કોઈ મતનો આગ્રહ નથી, અભિનિવેશ નથી. આ દશાના લક્ષણો છે એ મધ્યમ કક્ષાનો મુમુક્ષુ પકડી લે. અને ઉત્તમ કક્ષાનો મુમુક્ષુ તો એણે જે વાત કરી છે એમાં સત્ય તત્વ એની ઊંચાઈ કેટલી છે. તત્વ શું કહે છે? યથાર્થ સમજાવે છે. આ તો દેહ અને આત્માનું સ્વરૂપ સમજાવે છે, આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજાવે છે, જીવ અને કર્મનો બંધ સમજાવે છે, એની બંધની અવસ્થા અને છૂટવાની અવસ્થા સમજાવે છે, જન્મ જન્માંતરની સાધનામાં રહેલી ક્ષતિ ભૂલ બતાવે છે. ઓહો, આના બોધની અંદર કેટલો બધો એનો બોધ પથપ્રદર્શક છે, આલોકિત કરે છે. આ ઉત્તમ કક્ષાનો મુમુક્ષુ એના બોધની સૂક્ષ્મતાને પકડે છે. પણ જગતના જીવો તો બાળ જીવ છે. એ અભ્યાસ કરે, સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, પોતાની યોગ્યતા પ્રગટાવે તો એ કંઈક વાતને ગ્રહણ કરે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે એ જીવને પોતાનો ઉદય હોય એટલે એ જીવ પોતાની વાત ઉપદેશ છે એને પરિણામ એ જીવની અંદર પ્રતિબંધ થાય. કોનો? જ્ઞાનીનો ઉદય જીવને પ્રતિબંધરૂપ થાય, ઉપદેશ પ્રતિબંધરૂપ ન થાય. ઉપદેશ તો સરસ છે પણ એને ઉપદેશ પકડાય નહીં, ઉપદેશ ગ્રહણ થાય નહીં, એને ઉપદેશની આડું આવરણ આવે. શું આવે? જ્ઞાનીનો ઉદય એને થાય. અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. કોઈ એવું પ્રબળ કારણ નથી તો જ્ઞાની પણ એવા કારણ વિના મુખ્ય માર્ગને વિરોધરૂપ અને સંદેહરૂપ થાય એવી પ્રકારે ઉપદેશ આપે નહીં. મુખ્ય માર્ગ શું છે? ધોરીમાર્ગ શું છે? સર્વસંગ પરિત્યાગ. વિતરાગના માર્ગનો, નિર્ગ્રંથના માર્ગનો, બોધનો ઉપદેશ દેવાનો અધિકાર એ સર્વસંગ પરિત્યાગ છે. એ જ્યાં સુધી પોતાને તથારૂપ ઉદયમાં ન આવે ત્યાં સુધી જ્ઞાની પણ પોતે આ રીતે બોધની પ્રવૃત્તિથી દૂર રહે, જગતને કહેવાની વાતથી દૂર રહે. જે તીર્થંકર છે, ત્રણ જ્ઞાનના ધણી છે અને જેમને ચારિત્ર લીધું તો ચોથું જ્ઞાન પ્રગટ થયું છે એવા તીર્થંકર પરમાત્માનો જીવ પણ ચરમ ભવની અંદર પણ એમને જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી મૌન ધારણ કરે છે, એક શબ્દ બોલતા નથી. ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી સૌ બધા કર્મો નિશેષ ખપાવે છે અને કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. બોધ આપવામાં, માર્ગની સ્થાપના કરવામાં, તીર્થની સ્થાપના કરવામાં, માર્ગને આલોકિત કરવામાં અજ્ઞાનનું એક પણ કણ આવરણ રૂપે હોવું ન જોઈએ. આવું નિરાવરણ જ્ઞાન જ્યારે પ્રગટ થાય, શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય, પછી જ ભગવાન પોતાની દેશના પ્રકાશે છે. આ કેવડીનો ધર્મ છે, આ સર્વજ્ઞનો ધર્મ છે. આ ધર્મ પ્રકાશનારને એક પણ પ્રકારના અજ્ઞાનનો અંશ પણ એમને સંભવિત નથી. આવું પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ બોધે એવી અવસ્થા થાય ત્યારે, તો તે સમયે એવો જો કારણ ન હોય, કોઈ વિશેષ કારણ હોય, શાસન રીબાતું હોય, સત્ય રસાતાળ થતું હોય અને એવા પ્રસંગો આવે તો જ્ઞાની પોતાનો ઉપયોગ મૂકે કે આ જગ્યાએ જો આ પોતે કંઈ નહીં કહે તો આમાં શાસનને અહિત થશે, તે સમયે એ આવો ઉપદેશ આપે. એ સ્થિતિ, સંજોગ અને પાત્ર એનો વિચાર કરીને પછી આપે. એટલે જ્ઞાનીઓ સામાન્ય રીતે વિહારમાં હોય, જ્ઞાનીઓ સામાન્ય રીતે સમુદાયની અંદર પોતે ફરતા હોય, રાજ્યનો આશ્રય લઈને કોઈ જ્ઞાની બેસે નહીં. જ્ઞાનીનું બળ તો એવું હોય કે સામાન્ય લોકો કરતા તો એની પ્રતિભા, એની વિદ્વતા, એનો સંયમ, એનું ચારિત્ર, એનું તપ કેટલું હોય તો ગમે તેવો રાજવી એને આશ્રય આપે. પણ મુનિ અથવા સાધુ એ ક્યારેય રાજ્યના આશ્રય રહે નહીં. હેમચંદ્રાચાર્ય સર્વજ્ઞ, કલિકાલ સર્વજ્ઞ જેવા સમાન, સિદ્ધરાજ અને કુમારપાળ આ ગુજરાતની જેને અસ્તિત્વ આવ્યું એવા બે મહારાજાઓ, પહેલા સિદ્ધરાજ અને બીજો કુમાર, બંનેના શાસનમાં એ હતા. પણ આખા રાજ્યને ધર્મની ધુરા ચલાવવી હતી અને છતાં પ્રતિજ્ઞા તો એવી હતી કે રાજનો કણ પણ ન વાપરવો. હેમચંદ્રાચાર્યની ગોચરીમાં રાજ્યની મહેલમાંથી ક્યારે એને ગોચરીનો કોળિયો વાપરો નથી. ચરિત્ર વાંચીએ મહાપુરુષોના. રોજ સમ્રાટ જેના પગે પડે એના ઘરે કોઈ દી વોરવા પાતરું લઈને ગયા નથી. શાસનમાં, સમુદાયમાં, શ્રાવકોમાં, આ તો આ શ્રમાર્થને કરવાથી આખી પ્રજાને ધર્મ મળે, વિતરાગનો માર્ગ મળે. કેમ કે માર્ગ રસાતાળ થઈ ગયો છે, શાસન રસાતાળ થઈ ગયું છે અને એ જ સમયની પ્રજા આખી યવન થઈ રહી છે, સંસ્કાર ભ્રષ્ટ થઈ રહી છે. એ સમયે આખા ગુજરાતના વિદ્યાગુરુ, તપોગુરુ એવા હેમચંદ્રાચાર્ય, બે મહારાજાઓ પરસ્પર વિરોધી છે. સિદ્ધરાજ અને કુમારપાળ આપસમાં દુશ્મન છે, પણ આ આચાર્ય બંનેને માન્ય છે. આ આચાર્યનું વ્યાકરણ લખાય તો સિદ્ધરાજ હાથીની અંબાડી ઉપર એના વ્યાકરણનો ગ્રંથ મૂકી અને પોતે પગે ચાલતો પાટણની શેરીઓમાં એનું બહુમાન કરે. અને એ કુમારપાળ નિતદિન આચાર્યની વંદના કર્યા પછી જ પોતે નૌકારસી વાપરે. અદ્ભુત ઘટનાઓ છે બધી. કેવી સંસ્કૃતિ, કેવો વારસો, કેવું શાસન. આપણે અત્યારે વર્તમાન શિક્ષણમાં આ બધાથી વિમુખ થઈ ગયા છે. કાંઈ ખબર ન હોય. કોઈ છોકરાને પૂછીએ હેમચંદ્રાચાર્ય તો કે કયા કેની વાત કરો છો તમે, વાત પૂરી થઈ ગઈ. આ કાળની અંદર અરે આપણું અસ્તિત્વ જેના કારણે છે ખ્યાલ નથી. એવી આ કાળની, એવા સંજોગોમાં આવા પુરુષો હોય, યુગ પુરુષો હોય, એ ક્યારેક એ સમજે કે અત્યારે જો હું આ માર્ગને પ્રકાશિત નહીં કરું, થોડા અપવાદ કરીને પણ એ કરે, પણ એને તથારૂપ કારણ, નહીં તો માર્ગનો, મુખ્ય માર્ગનો વિરોધ થાય, મુખ્ય માર્ગમાં સંદેહ થાય, એવું જ્ઞાની પુરુષો કરતા નથી, ઉપદેશ આપતા નથી. ઉપદેશમાં સંક્ષેપતાથી પરિવર્તિત થાય છે. ગુજરાત, ભારતનો શહેનશાહ અકબર, જેના ગુણગાન ઇતિહાસમાં ગવાયા છે, એ અકબર પ્રભાવિત થાય છે હીર વિજય સોરીશ્વરથી અને અમદાવાદના સુલતાનથી કહે છે બોલાવો આચાર્ય મહારાજને, પાલખી મોકલો, હાથી ઘોડા મોકલો અને એમને આગ્રાના દરબારમાં આવવાનું કહો. હીર વિજય સોરી કહે છે ગુજરાતના સુબાને કે કહો તમારા બાદશાહને અમે 6 મહિને દિલ્હી પહોંચશું, અમે તો વિહાર કરવા વાળા છીએ, અમારે આ તમારા છત્ર, ચામર, હાથી, ઘોડા, પાલખી, સૈન્ય, લાવ, લશ્કર કશું જ જોઈતું નથી. બાદશાહ કે છે તો જઈશું, લક્ષ્ય છે કે આમ બાદશાહને હું પ્રભાવિત કરીશ તો મારા શાસનને અજવાળીશ. એને ક્યાંય રાજની અંદર જવા માટેની અભરખા નથી અને માર્ગની અંદર મોટા ધોરી માર્ગથી તો આ વિરોધ છે. એ રાજમાં શું કામ જાય, રાજા આવે એની પાસે, પણ જાય છે, અપવાદ કરે છે. હીર વિજય સુરી દ્રષ્ટિમાં લે છે કે જો હું અકબરને પ્રતિબોધ પ્રમાણું તો હું આ જેટલી ઘોર હિંસા ચાલે છે એ હિંસામાંથી આ સમાજને, દેશને, રાષ્ટ્રને બચાવી શકીશ. તો હીર વિજય સુરી આગ્રામાં દરબારમાં જાય છે, ગાલીચા પાયથરા છે અને કે છે સાસ ઉભા રહી ગયા, આવો પધારો, અહીંયા આપનું આસન છે, તો અમે આ ગલીચા ઉપર ચાલી શકતા નથી, અમારા વિતરાગ પરમાત્માની આજ્ઞા નથી. પણ શું વાંધો છે, રોજ સાપ થાય છે. ગમે તે સાપ થતા હોય તો પણ સૂક્ષ્મ જીવો છે, એ આમાં આશરો લઈને બેઠા હોય છે. આ બધા આસનિયા છે, આપણે આ પાથરી રાખી છે. આ તો બધા રોજ રોજ સાફ કરવા જોઈએ, નહીં તો આની અંદર તો સૂક્ષ્મ જીવાતો બધી એ બધી અંદર પડેલી હોય છે, અસાત ના થાય. એટલે આપણે ત્યાં તો પાથરણા અથવા કટાસણા પોતાનું જ પાથરે પાછો કંકેરી નાખે, બે પાથરે ત્યારે પણ જરા એની જઈણા કરીને બેસે. તો કે એવું હોય ને, આ તો દરબાર છે. તો કે ઉભા રહ્યો આવો, અને ગાલીચો જેવું ઉપર કરે છે તો નીચે અસંખ્ય જીવાત આ બાદશાહને દેખાડે છે. ત્યારે બાદશાહ વિચાર કરે છે કે આ જૈન સાધુઓની અહિંસાનું માપ શું, અને પછી એમનો જે બોધ થાય છે, પછી રાજની ટેવ એટલે થાળ ભરી ભરીને આવે છે મુદ્રાના, સુવર્ણ મુદ્રાના, કે લ્યો સ્વીકારો, અકબર મહારાજા આપના ઉપર પ્રસન્ન થયા છે. તો કે અમને આ ન ખપે. તો કે અમારે રાજની અંદર તો નજરાણું ધરવું જોઈએ સંતોને, સાધુઓને, જ્ઞાનીઓને, વિદ્વાનોને, આ અમારી પરંપરા છે. તો કે અમને ન ખપે, આ તો વિતરાગના સાધુ છીએ. તો કે હવે હું શું તમારી સેવા કરું? હે રાજન, તને અમારા ઉપર ભક્તિ થઈ હોય તો હવે અમારા પર્યુષણ આવી રહ્યા છે, અને જ્યાં જ્યાં તારું શાસન ને તાણી આણ વર્તે છે ત્યાં આ પર્યુષણની અંદર 8 દિવસ એક પણ જીવની હત્યા ન થાય એવું અભય વચન તું મને આપ. બસ જો તને મારા તરફ ભક્તિ હોય તો જીવોનું રક્ષા, એ જ અમારો ઉદ્દેશ. ઇતિહાસ સાક્ષી પૂરે છે. આજે ખરી તો બાદશાહનું ફરમાન વિદ્યમાન છે. અકબર બાદશાહે લખ્યું છે હીર વિજયના ઉપદેશથી 8 દિવસ આ મહાત્માના, અને 2 દિવસ આગળના, અને 2 દિવસ પાછળના, 4 દિવસ મારા, એમ 12 દિવસ સુધી અકબરનો શાસનની આણ જ્યાં જ્યાં વર્તે છે ત્યાં કોઈ પણ જગ્યાએ પ્રાણી હિંસા થઈ શકશે નહીં. આવું અભય વચન આજે આઝાદીમાં નથી, અકબરના શાસનમાં. અને જ્યાં સુધી બાદશાહનું હકુમત હતી ત્યાં સુધી એ ફરમાનનો કોઈ ભંગ ન કરી શકે. કોઈ કાયદો નહીં, અમને હક છે ને જીવવાનો, ને આવી એને અમારી આજીવિકા ના અંતનું, નો ફંડામેન્ટલ રાઇટ્સ. જીવોનો ફંડામેન્ટલ રાઇટ્સ છે, જીવોને જીવવાનો અધિકાર છે, પ્રત્યેક જીવને જીવવાનો અધિકાર છે. આવા કોઈ કારણ વિના સાધુ મહાત્મા જ્ઞાની પુરુષ મર્યાદાની બહાર જઈને ઉપદેશ ન કરે. કૃપાળુ દેવે કેટલા પત્રોમાં લખ્યું છે, સૌભાગભાઈનો આગ્રહ, પૂજ્ય લઘુરાજ સ્વામીનો આગ્રહ, તમે બહાર આવો, પ્રકાશિત થાઓ, અને ચારે બાજુ માર્ગનો ફેલાવો કરો. સર્વસંગ પરિત્યાગ જ્યાં સુધી ઉદયમાં નહીં આવે ત્યાં સુધી વિતરાગ માર્ગની પ્રરૂપણા કરવાની શાસનની આજ્ઞા નથી. અને 837ની અંદર આ સ્થિતિ મૂકી છે કે શાસનમાં ગુણસ્થાનકનો માર્ગ બતાવ્યો છે. 6ઠા ગુણસ્થાનક અને 13મો ગુણસ્થાનક એ જ ઉપદેશકનો ગુણસ્થાનક છે. એથી નીચેનાનું નહીં, 5મે ક્વચિત સંભવે, પણ એથી નીચેનાનું કોઈ ગુણસ્થાનક ઉપદેશક તરીકે સંભવી શકે નહીં. એટલે એણે કહ્યું કે સદગુરુ મિનિમમ 6ઠા ગુણસ્થાનક વાળો હોવો જોઈએ. આમ તો એક પદ 13માનો છે, પણ 13માનો ઉપાસક છે, કૈવલ્ય દશાનો ઉપાસક છે. ઉત્તરોત્તર એની એ દશા વિરતીની વધતી જાય છે. એ પ્રમત્તમાંથી અપ્રમત્ત થાય છે, અને અપ્રમત્તમાંથી ક્ષીણ મોહ સુધી પહોંચે છે. આ આત્મસિદ્ધિમાં માત્ર સદગુરુ નથી કીધા, સદગુરુના લક્ષણ કીધા છે. લક્ષણથી ગુરુ ઓળખાય, આપણા રાગથી ગુરુ ન ઓળખાય. આ પુરુષ કહે છે કે જ્યાં સુધી આવું ન હોય ત્યાં સુધી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો જ્ઞાની પુરુષ સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. કેટલો જબરદસ્ત માર્ગની મર્યાદા છે, આ મર્યાદા છે. અહીંયા વાત એણે ભાવનગરના કુંવરજી આણંદજીને લખી છે કે જેને એટલું બધું છે કે તમે આવો, ભાવનગર જાગૃત છે. આત્મારામજી મહારાજના ત્યાં બોલબાલા હતી, અને અહીંયા અહીંયા આવે તમે માર્ગને સાચો બતાવો તો અમારું આ ક્ષેત્ર તો એવું છે કે ધન્ય ધન્ય થઈ જશે. કૃપાળુ દેવ કહે છે અંદેશાનું કારણ થાય. આગળ કુંવરજીના પત્રમાં આવે છે અંદેશાનું કારણ થાય, મુખ્ય માર્ગને વિરોધરૂપ થાય કે સંશયના હેતુરૂપ થાય એવું જ્ઞાની પુરુષ કરે ને. આજે કોઈ મર્યાદા છે વિતરાગના માર્ગનું પ્રયોગ કરવાની? સૌ ગુરુ ને સવાયા ગુરુ બનીને બેઠા છે. સંયમની કોઈ મર્યાદા ખરી? માર્ગની કોઈ મર્યાદા ખરી? અને એવું કારણ છે કઈ કે વ્યક્તિગત પોતાનું અભિમાન સિવાય? બહુ મુશ્કેલ છે. જ્ઞાનીના માર્ગને સમજવો એ પણ દુષ્કર છે. એ મુમુક્ષુતા આપણી એટલી તીવ્ર હોય તો જ્ઞાનીના માર્ગના રહસ્ય પકડાય, નહીતર તો દેખાદેખી તો બધી ચાલશે જ, ઉપર છલું તો બધું ચાલશે, એમાં કઈ મળશે નહીં. આગળ સરસ વાત મૂકી છે કે શું છે તો મુખ્ય માર્ગ, સ્વરૂપ શું છે? કે મુખ્ય માર્ગ એ છે કે સર્વસંગ પરિત્યાગ થાય, એ જ વિતરાગના નિર્ગ્રંથ માર્ગનું નિરૂપણ કરી શકે. એને અધિકાર છે, અધિકાર છે. પણ ક્યારે? એને પણ હવે કૃપાળુદેવીથી આગળ વધે છે. અદભુત છે આ પુરુષની વાતમાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ. હવેનો પેરેગ્રાફ ખૂબ ધ્યાનપૂર્વક આપણે વિચારીએ. સર્વસંગ ત્યાગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે, અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. તો પછી આવા ગ્રહ વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુસ્સાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. અરે સર્વસંગ પરિત્યાગ કરે તો શું? એનાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી, કર્મની ઉપાધિ ટળતી નથી. સર્વસંગ પરિત્યાગ તો કરી નાખો. અરે કઈ આ દીક્ષા લેનાર આપણા સાધુ છે એટલે બહુ ઊંચાઈ છે? અરે બાવાઓ પણ કરે છે, અઠમાર્ગી પણ કરે છે. ભારત વર્ષની અંદર 10,000 આવા સાધુ હશે. બધું છોડી દીધું, ઘર છોડીને નીકળી જાય છે, માગી ખાય છે, જંગલોમાં રહે છે, અરણ્યમાં રહે છે, હિમાલયની કંદરાઓમાં રહે છે, નદીની કોતરોમાં રહે છે, પહાડોની ગુફામાં રહે છે. તેથી શું એ જીવ કોઈ સિદ્ધપણાને કે ઉપાધિ રહિત થતો નથી. એટલે માત્ર સર્વસંગ પરિત્યાગ પણ જે છે એટલે જ એનાથી બહુ શ્રેષ્ઠ છે, ને એને તો શું જાણે મોટો મીર મારી નાખો, કશું જ નથી. કૃપાળુ દેવ દ્રષ્ટિ આપે છે. સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર છે. આવો નામ માત્રનો ત્યાગ, નામ માત્રનું સાધુપણું, નામ માત્રનું આવું બાવા, એ બધું તો ચાલ્યા કરે છે. બે વસ્તુ જોઈએ, અંતર પરિણતિ પર દ્રષ્ટિ અને તથારૂપ માર્ગ પર પ્રવર્તન. અંતર પરિણતિ શું છે? જે સંગ છે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી પણ જે સંસારના પરિપ્રેક્ષ્યની અંદર એ જીવ ફરે છે, રહે છે, વિહાર કરે છે, એમાં એની દ્રષ્ટિ બાહ્ય પરિણતિ ઉપર છે કે અંતર પરિણતિ ઉપર? અંતર પરિણતિ શું છે? અંતર પરિણતિ રાગ દ્વેષના પરિણામ છે કે સંભાવના પરિણામ છે? અપાશ્રમાં જાઓ, શ્રાવકો આવે, અનુષ્ઠાનો થાય, ક્રિયાઓ થાય, વિધિ થાય, સામૈયા થાય, પૂજન થાય, અંતર પરિણતિ શું છે? રાગ દ્વેષ છે કે સંભાવ છે? આસક્તિ છે કે વિરક્તિ છે? વાસના છે કે વિરતી છે, આ જોઈએ અમને, આ જોઈએ, આ આવું હોવું જોઈએ, આ આવું હોવું જોઈએ, અંતર પરિણતિ શું છે? આ તો એ જ પ્રકારની દુર્વૃત્તિઓ બધી છે કે જેનો ત્યાગ હજુ થયો નથી. સંગનો ત્યાગ થયો છે પણ અંતરનો વૃત્તિનો ત્યાગ થયો નથી. તો બહારનો વેશ બદલવાથી, વેશ પરિવર્તન કરવાથી, સંયોગો પલટાવવાથી કંઈ પલટી શકાતું નથી. દ્રષ્ટિ ન પલટાય જ્યાં સુધી, ત્યાં સુધી જીવ વિકાસના માર્ગે આગળ ન વધી શકે. મમત્વ છે કે સમત્વ છે, જ્યાં જ્યાં પરિસ્થિતિ આવે ત્યાં આપણે એની સાથે શું છે? ઉદાહરણો આપે શાસ્ત્રની અંદર, આપણે કઈ કોઈની ટીકા ઉપર નથી જવું, પણ શાસ્ત્રનો આપે કે સાધ્વીજીને કામડી ઉપરનો રાગ થઈ ગયો. કોઈએ કામડી સરસ વરાવી તો સર્વસંગ પરિત્યાગ પછી કામડી ગમી ગઈ, તો એ કામડી ઉપરના ત્યાગથી પણ એ કહે છે કે એ કામડીમાં ઢેઢ ગલોડી રૂપે ફરી એમને જન્મ ધારણ કરવો પડ્યો. એટલા એટલા ઉદાહરણો શાસ્ત્રોએ તો કોઈની શરમ રાખી નથી, સાધુઓની પણ નહીં. આ આપણો વિષય, આપણો ધર્મ છે ને બધાનો બચાવ કરવો અને બધાને દોષને છાવરવા. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય, અસદગુરુ કરતા વધારે ભયંકર આ પોતાના માનનો ભૂખ્યો એ છે કે જે અસદગુરુને દ્રઢ કર્યા કરે છે પોતાના કારણે, પોતાની કીર્તિની ભૂખ, માનની ભૂખ એના કારણે. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, કોઈની શરમ નહીં રાખે. શાસ્ત્રોએ આવા ઉદાહરણો આપ્યા છે કે અંતર પરિણતિ કેવી છે. અંતર પરિણતિ સંસાર પ્રત્યય છે કે આત્મા પ્રત્યય છે? અંતર પરિણતિમાં બંધભાવથી વર્તે છે કે મુક્તભાવથી વર્તે છે? કૃપાળુ દેવે મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને કહ્યું કે જૈનના માર્ગથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા કેટલાક સમય થયા ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે, કોઈ વિશેષ પ્રકારના સંપ્રદાયમાં મોક્ષ છે એવું હું માનતો નથી. એ જ કહે છે કે રાજ મુનિઓને કે આ તમારો જે માનીતો સખા કલ્યાણ મિત્ર છે એ કોઈ, હું કોઈ પંથમાં નથી, ગચ્છમાં નથી, આત્મામાં છું. મુક્ત ભાવમાં મોક્ષ છે. અંતર પરિણતિ મુક્ત ભાવની છે, બંધ ભાવની નથી. અંતર પરિણતિ સમત્વની છે, રાગ દ્વેષની નથી. અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. અંતર પરિણતિમાં ઉદાસીનતા ન હોય અને બાહ્ય વસ્તુ પદાર્થ સંયોગ સંગ સંબંધ પ્રત્યે રાગ દ્વેષ હોય, રતિ અરતિ હોય, પ્રીતિ અપ્રીતિ હોય, ગમો અણગમો હોય, માન્ય અમાન્ય હોય, ઈષ્ટ અનિષ્ટના ભાવ હોય, આ બધી જ પરિણતિ આ દુષ્ટ પરિણતિ છે. આ આત્મકલ્યાણની અંદર, આત્મશુદ્ધિની અંદર આ ક્યાંય મદદરૂપ થઈ શકે નહીં. સર્વસંગ પરિત્યાગ કરે ને અંતર પરિણતિ ન સુધરે. દ્રવ્યનો પ્રતિબંધ, ક્ષેત્રનો પ્રતિબંધ, કાળનો પ્રતિબંધ, ભાવનો પ્રતિબંધ, આ બધી અંતર પરિણતિની પ્રતિબંધક અવસ્થાઓ સર્વસંગ પરિત્યાગ કરવાથી કઈ આ આત્મા ઉપાધિ રહિત થઈ શકે નહીં. એને પણ એના ક્ષેત્રના પ્રતિબંધ, સમુદાયના પ્રતિબંધ, ગચ્છના પ્રતિબંધ, સગાવાલાના પ્રતિબંધ, પેટ શિષ્ય એના બધા, અને આપણે આપણા પેટ ગુરુ માનીને બેઠા હોય, ખ્યાલ નથી આવતો, માર્ગનું સ્વરૂપ પકડાતું નથી. અરે જ્યાં ગુણ ત્યાં ગુરુ, ગુરુ છે ને ગુણ નો હોય તો જૈન માર્ગ સમજીએ આપણે. વ્યક્તિનિષ્ઠ નથી આ માર્ગ, તત્વનિષ્ઠ છે. અહીંયા અરિહંતની મહત્તા છે, ઋષભદેવ કે મહાવીરની નહીં. એને ગુણને મહત્વ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એમાં કોઈના નામ નથી. 14 પૂર્વના સારરૂપ અનાદિ કાળનો શાશ્વત મંત્ર, આની જ આરાધના કરજે, આના જ શરણે રહેજે. આ પંચ પરમેષ્ઠી છે, આ ગુણનું સ્વરૂપ છે, ગુણાત્મક સ્વરૂપ છે. જ્યાં ગુણ ત્યાં ગુરુ, ગુરુ ત્યાં ગુણનું આરોપણ ન કરતો તારી રીતે, એનામાં આમ છે ને તેમ છે. જીવની પણ કક્ષા બહુ ઓછી છે, બહુ ઓછી છે. એટલે મુશ્કેલી થાય જીવને, એની પોતાની કોઈ એવી અવસ્થા ન હોય. પરમાર્થ માર્ગમાં પાત્રતા કેટલી બધી મહત્વની ચીજ છે કે ગમે તેવું શાસન મળે, વિતરાગનો સંગ મળે, પણ આપણી પાત્રતા ન હોય તો ચૂકી જવાય, માર્ગને ચૂકી જવાય. સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી, મરદનો દીકરો ચાલી નીકળ્યો જો બધું છોડીને, તો કે છે એનાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કારણ કે જ્યાં સુધી અંતર પરિણતિ ઉપર એની દ્રષ્ટિ થતી નથી અને તથારૂપ પ્રવર્તન નથી થતું, પ્રવર્તન પણ તથારૂપ કે નહીં આવો ન જોઈએ મારે આ નહીં, એનાથી પર, એનાથી પર, ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ નામ માત્ર છે. આ લખવું જબરજસ્ત સાહસ માગી લે છે. આ જેવા તેવાનું કામ નથી, આ કલમ ચલાવવી કે સર્વસંગ પરિત્યાગ નામ માત્ર છે એમ કેવું, એટલે શું? કૃપાળુ દેવી એક જગ્યાએ લખ્યું છે પત્રમાં કે એનું સમ્યક દર્શન એ નામ માત્રનું છે, એનાથી કાંઈ થાય નહીં. આવા સમકીતીઓથી કહે છે, અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. સેમા? સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં પણ અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ થવી એ બહુ કઠણ છે. અને એવા ગુરુ મળવા કે જે જીવને અંતર પરિણતિ પર દ્રષ્ટિ કરાવે, શિષ્યને ઉભો રે ક્યાં આવેલો. કુમારપાળને ઘટનાઓ છે તો નીકળી છે તો વાત કરું, ચરિત્રમાં આવે છે. કોઈકે કહ્યું કે આટલી બધી સાધર્મિક ભક્તિ ને સાધર્મિક ભાવ છે, તો કુમારપાળ મહારાજાને એમ થયું કે એક પહાડ તમને આપી દઈએ, તમે એને લબ્ધિથી સુવર્ણનો બનાવી દો, પછી એના ટુકડા કરી અને શ્રાવકોમાં પ્રભાવના કરીએ, આપણે જેમ લાડુની કરીએ, ગુડના રવાની કરીએ, સાકરના પડાની કરીએ, એમાં મહારાજાને શું થયું કે સોનાના લગડીની પ્રભાવના કરી દે. પણ સાહેબ તમારી પાસે આ લબ્ધિ છે, હું તમને પહાડ આપું, તમે કયું એવું પણ એક ક્ષેત્ર આપું, તમે જરા એને બનાવો, પછી આપણે આખા શ્રાવકોના 1,25,000 ઘર કોઈ દુખી નહીં, બધા સુખી થાય. હેમચંદ્રાચાર્ય કે ઉભો રે, મને મારા ગુરુને પૂછવા દે. આ મહાત્માઓ છે ને બધા એટલા બધા તીવ્ર અને કુશાગ્ર હોય, એ ત્યારે રાજા એ વાદ વિવાદ ન કરે કે મને મારા ગુરુને પૂછી જો, આવો પ્રયોગ મારે કરવો કે કેમ. સામર્થ્ય છે, શક્તિ છે, લબ્ધિ છે, અને કોઈ તથારૂપ કારણ નથી, માર્ગની અવહેલના થાય વિતરાગ શાસનની, અને પૂછે છે. એના ગુરુ એની આગળ જાય છે, કથા તો એમ કહે છે કે ગુરુએ કીધું કે તું બહુ દિવસ રાજમહેલમાં રહ્યો ને, એટલે તારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ રાજાની અરે બહુ રહ્યું રે, તું બે પેઢી થઈ રહ્યો સિદ્ધરાજ અને કુમારપાળ, અને રાજ દરબારમાં તારા બેસણા, ભલે તેનો કોડિયો ખાધો નથી, ખાધો હોત તો શું થાત, મને પૂછવાય નો આ વાત, તારી મતિ ભ્રષ્ટ થઈ છે. હેમચંદ્ર હવે તું અપાસરા ભેગો થઈ જા, કે છે ગુરુ મહારાજ મારી આજ્ઞા નથી. આ સંબલ, આ ચારિત્ર બળ, અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવી સર્વસંગ પરિત્યાગમાં એ કઠણ છે, અને એવા ગુરુ મળવા કઠણ છે કે જે શિષ્યને અંતર સર્વસંગ પરિત્યાગ કરાવ્યા પછી એને સંસાર તો છોડાયો, એમાં કઈ વેડ્યું નહીં, બધું પછી શું, સંસાર છોડાયો નહીં, એનું આખી વૃત્તિ છોડાવી, એનો સંસાર પ્રત્યે વૃત્તિ છોડાવી. અને એને કહ્યું કે એ અંતરદ્રષ્ટિ ઉપર ભાન જીવને આવવું કઠણ છે. કૃપાળુદેવ કહે છે તો પછી ગ્રહસ્થ વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહીને અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું કેટલું દુસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. કુંવરજીભાઈ, હું કદાચ આટલો બોધ આપીશ તમારી ઈચ્છા પ્રમાણે, તો પણ ગ્રસ્ત વ્યવહારમાં જીવોને કદાચ આવો વિતરાગનો સમર્થ ઉપદેશ, પ્રબળ ઉપદેશ નિરૂપણથી મળે, પ્રરૂપણાથી મળે. પણ અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવું અને એમાં સંસારમાં આપણે કેવી રીતે રહીએ છીએ, સરસ વિશેષણ વાપર્યું છે. લૌકિક અભિનિવેશ પૂર્વક રહીને અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવી એ કેટલું દુસાધ્ય છે. માત્ર અમે રહેતા નથી સંસારમાં, છૂટવા ખાતર રહેતા નથી. જો જે જીવ છૂટવાને માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી. પણ અમે સંસારમાં રહીએ છીએ છૂટવા માટે જ રહીએ છીએ, લૌકિક અભિનિવેશ સાથે રહીએ છીએ. અમારો લૌકિક અભિનિવેશ જેવો તેવો નથી. અમે કહીએ ખરા, શું થઈએ, શું થાય, અમારે થવું છે ને તો અમે સાધુ થઈ જઈને સર્વસંગ પરિત્યાગ કરીએ, વાત કરે છે, પણ લૌકિક અભિનિવેશ છૂટતો નથી. એ ગ્રહસ્થ જીવનમાં છે, લૌકિક અભિનિવેશ પૂર્વક રહીને અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવી એ કેટલું દુસાધ્ય છે. આ સરળ ચીજ નથી. લૌકિક અભિનિવેશ પછી સમજાવે છે, અને એવા વ્યવહારમાં રહીને જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ, કદાચ આવો બોધ મળે, કદાચ આવો એક જેને કહીએ અપવાદરૂપ સંયોગ પ્રાપ્ત થાય, પરમ કૃપાળુ દેવો જેવો પરમાત્મા પુરુષ આપણને, માનો કે એના બોધનો આપણને સ્પર્શ થયો, તો તે સમયે આ અભિનિવેશને બાજુ ઉપર રાખીને આ પુરુષનો બોધને લક્ષમાં રાખી અંતર પરિણતિ ઉપર કેટલું બળ આપવું જોઈએ. જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે. કદાચ યોગ મળી ગયો આ કાળની અંદર પણ ચોથા આરામાં ન બને એવો બોધનો યોગ પ્રાપ્ત થયો, સંપ્રાપ્ત થયો, પણ અંતર પરિણતિ ઉપર કેટલું બળ આપવું જોઈએ આ બોધને મળ્યા પછી એને પરિણિત કરવા માટે એ કે છે વિચારવું જોઈએ, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. જેને આવો પરમ નિર્ગ્રંથ જેવો બોધ, વિતરાગનો બોધ, કૃપાળુ દેવ લખે છે અમે શું આપીએ છીએ, સહજ સ્મરણમાં અમને વિતરાગ જેવો પૂર્ણ બોધ સહેજે સાંભળી આવે છે 313, અને સમયે સમયે અમારો આત્મભાવ અનંત વિશિષ્ટ જ્ઞાન ગુણ પ્રમાણે વધતો હોય એવા પરિણામ છે. જેના આવા પરિણામ છે, સમયે સમયે અનંત જ્ઞાન ગુણ વધે છે, સંયમે સમયે સમયે સંયમના ચારિત્રના પરિણામ વધતા છે. કૃપાળુદેવ મતો 541, સંયમના પરિણામ વધતા છે. સમુદ્રની અંદર જેમ મોજાની લહેર આવતી જાય છે એમ જ્ઞાન અને ચારિત્રની લહેર ઉછળે છે, તરંગો ઉછળે છે, ચારિત્રના મોજા ઉછળે છે. કેવું જીવન હશે વ્યવહારમાં હોવા છતાં અંદરની અંદર આ ભરતી છે, આ ઉલ્લાસ છે, આ આહલાદ છે, આ ક્યાંય કહી શકાતો નથી, અને કે છે કહેવા જેવું કોઈ પાત્ર નથી, અને પાત્ર હોય તો પણ કડી શકે તેવાનો યોગ નથી, એ હોય તો અમારી દશાને સમજી શકે એમ નથી. આવો યોગ પ્રાપ્ત થયો, આવો બોધ પ્રાપ્ત થયો એ જીવને અંતર પરિણતિ ઉપર કેટલું બળ દેવું પડે એ વિચારવું પડે, કે કૃપાળુ દેવનો બોધ મળવો એક વાત છે, અને મારે મારી અંતર પરિણતિ ઉપર બળ કેટલું દેવું, એ પરિણતિ સમ પરિણતિ રહે. ભાઈ, હું તને હિત કહું છું, બ્રહ્મામાં સુખ અંતરમાં છે, અંતરની સમશ્રેણીમાં છે. આ સમશ્રેણી ન રાગ ન દ્વેષ, અંતરની સમશ્રેણી છે, ન આસક્તિ ન મમત્વ, અંતરની સમશ્રેણી છે. બધે જ સંભાવ રહે, સમદશા રહે, સૌભાગભાઈના છેલ્લા પત્રની અંદર લખે છે, સર્વત્ર સમદશા રહે. હે સૌભાગ, જીવનનો સાર આ છે, જીવનનો સાર આ છે. કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ ન રહે, દ્વેષ ન રહે, એવી અદ્ભુત અવસ્થા સંભાવમાં લીન થાય, પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિત થાય. કેટલી અદ્ભુત અવસ્થા છે. પણ એ અંતર પરિણતિ ઉપર પોતે બળ આપે, એનું બળ રાખે તો બોધ છે, પણ પરિણતિ નથી. આ આપણી સમસ્યા છે. આપણે ત્યાં બોધનો અભાવ નથી, બોધ આ રહ્યો પાને પાને, લીટીએ લીટીએ, શબ્દે શબ્દે. પ્રભુ જીવતો જાગતો છે, દૂર નથી. જ્ઞાની પુરુષનું સ્વરૂપ એનું બોધ સ્વરૂપ છે, એનું બળ એનું બોધ બળ છે, એ જીવતો છે. તું એની સન્મુખ થા તો એ તારાથી દૂર નથી. કૃપાળુ દેવે જુટાભાઈને કીધું હતું 21 વર્ષની ઉંમરે કે અમે તમારાથી એક તસુ પણ અસમીપ નથી. તમે કેમ એવું વિચારો છો અમે દૂર છીએ? અમે જ્ઞાન સ્વરૂપ છીએ, બોધ સ્વરૂપ છીએ, તો તમારાથી દૂર કેવી રીતે રહી શકીએ? ક્યાં શબ્દોની ભાંજગઢમાં પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ ને પરોક્ષ ને મંડી પડ્યા છો, અજ્ઞાનને ભૂવા ધૂણે ધૂણવા માંડ્યા છો? આમાં ક્યાંય ભેદ નથી. આ અભેદની સાધના છે. વિતરાગ પુરુષ સત્પુરુષ સાથે અભેદ ભાવે ઉપાસના છે. આમાં જગતનું કોઈ પરિબળ વચમાં આવી શકે નહીં. અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ હોય અને શુદ્ધ પુરુષનો બોધ આપણા હાથમાં હોય તો કે છે કે તે વિચારવા યોગ્ય છે. વધારે શું લખીએ? કરુણા, આથી તમને વધારે શું કહીએ કે સર્વસંગ પરિત્યાગ કરવાથી પણ કઈ આપણું ઠેકાણું પડે એમ નથી. અંતર પરિણતિ અને તથારૂપ પ્રવર્તન આ બે તત્વ લક્ષમાં લેવા જોઈએ. અને એ તો આપણે ગ્રસ્ત વ્યવહારમાં લૌકિક અભિનિવેશ સાથે રહીએ તો અંતર પરિણતિ ક્યાંથી થાય? અને અંતર પરિણતિનો આવો કદાચ બોધ મળે ગ્રસ્ત અવસ્થામાં તો અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવાનું બળ કેટલું વધારે રાખવું જોઈએ, આ વિચારવા યોગ્ય છે અને એમ જ કરવા યોગ્ય છે. વધારે શું કહીએ? આ વિચારો 10 મિનિટ આ સાંભળવાનું છે અને કલાક 2 કલાક સુધી વિચારવાનું છે, વધારે શું કહીએ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને, જો આપણે નાના મુમુક્ષુ છીએ, મોટા છીએ, પ્રારંભના છીએ, આગળ વધેલા છીએ, ઉચકાયેલા છીએ કે ફેંકાયેલા છીએ, આવી કોઈ ચર્ચામાં પડવું નહીં. પરંતુ જેટલી પોતાની શક્તિ હોય તે શક્તિથી એક લક્ષ્ય રાખી કે મારે મારું આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. આ જીવનનું હમણાં પદ લીધું, આ જીવનનું એક જ ધ્યેય આત્મ સ્વરૂપ મુજ પ્રાપ્ત કરું, આ એક લક્ષ્ય છે બસ. જ્યાં સુધીમાં આ મનુષ્ય દેહ, 5 ઇન્દ્રિય, સંગનીપણું અને પર્યાપ્તિ એ અને સત્પુરુષ અને વિતરાગ માર્ગના આવા નિમિત્ત, તો આ ઉપાદાન અને આ નિમિત્ત આ બંનેનો સંયોગ છે ત્યાં સુધીમાં, હે પ્રભુ હું મારા સ્વરૂપને પ્રાપ્ત કરું, આ એક લક્ષ્ય રાખી. કૃપાળુ દેવે લક્ષ્ય આપ્યું છે 299માં, એક જ લક્ષ્ય, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. લ્યો, આ આપણને સૂજે નહીં. ઘણી વાર આપણને એમ કે તમે એક લક્ષ્ય રાખીને કામ કરો, પણ સાહેબ આમાં લક્ષ્ય શું એ ખબર પડતી નથી. શું લક્ષ્ય રાખવું એ પણ આ પુરુષે આપી દીધું છે. ક્યાંય કોઈને એક મુમુક્ષુને પણ ક્યાંય નોધારા રાખ્યા નથી, આધાર આપ્યો છે. સંકલન કરવું પડે, જરા ચારેય બાજુથી સંકલન કરવું પડે. જગતની વિસ્મૃતિ કરવી, જગત સાથેનો લગાવ તોડી નાખ, અળગો થઈ જા અને સતના ચરણમાં રહેવું. આજે તારું ત્રિકાળ અવિનાશી સ્વરૂપ છે એના ચરણમાં તો રહેવું. લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને જે લૌકિક અભિનિવેશના આગ્રહથી રહ્યો છું સંસારમાં, વાત ધર્મની કરીએ છીએ, મોક્ષની કરીએ છીએ, પરમાર્થની કરીએ છીએ, પણ લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરતા નથી. કંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને જીવને સમજાવવું પડશે કે એ જીવ તને સમજણનું અભિમાન છે પણ નિરાવરણ નથી. અંતર પરિણતિ ઉપર જોઈએ તો ખબર પડે કે વૃત્તિમાં આ એકેય દોષનું આવરણ હટતું નથી, ખસતું નથી, નબળું થતું નથી, ક્ષીણ પામતું નથી, દુર્બળ થતું નથી, દ્રઢ થાય છે. રાગ દ્વેષ અમારા દ્રઢ થાય છે, મમત્વ અમારું દ્રઢ થાય છે, અમારી આસક્તિ દ્રઢ થાય છે, અમારો મોહ બળવાન થાય છે, મજબૂત થાય છે. અમે જેમ જેમ ધર્મના પ્રયોગો કરીએ છીએ તેમ તેમ અમારા મોહનું સામ્રાજ્ય વિસ્તરતું થાય છે, જરાય સંકોચાતું નથી, નિરાવરણ પણ દેખાતું નથી. યથાખ્યાત ચારિત્ર અને કેવળ જ્ઞાન એ નિરાવરણ છે, જેને કોઈ એકેય કર્મનું આવરણ નથી. આ નિરાવરણ શબ્દ સમજાય તો સમજવા પ્રયત્ન કરવો. સૂર્ય પૂર્ણ રીતે પ્રકાશે શુદ્ધ સરસ એ ત્યારે કે જ્યારે નિરાવરણ હોય, નિરભ્ર આકાશ હોય, આકાશમાં એક પણ પ્રકારની વાદળી ન હોય, સૂર્યના આડું કઈ ન હોય. એવી રીતે પૂર્ણ ચંદ્રમા શરદ ઋતુનો ચરણમાં ચંદ્રમાને પૂર્ણ શુભ્રાતિ શુભ્ર કહે છે અને અતિ શીતળ કહે છે, કેમ કે ત્યારે આકાશ એટલું બધું સ્વચ્છ છે કે એમાં કોઈ વાદળીનું આવરણ નથી. સૂક્ષ્મ પણ એક પાતળું પડ પણ વેરી થીન થીન લેયર ક્લાઉડ એ પણ ત્યારે ચંદ્રની આડે હોતું નથી. ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે બીજું એકય પડ નથી. આ નિરાવરણ છે ચંદ્ર, એટલે અધિકમાં અધિક નિર્મળતા છે, અધિકમાં અધિક શીતળતા છે, અધિકમાં અધિક એ ચંદ્રની ચાંદની શોભી રહી છે. એમ સૂર્ય પણ નિરાવરણ, ચંદ્ર પણ નિરાવરણ. તીર્થંકરોનું સ્વરૂપ લોગસ સૂત્રમાં કહ્યું કે ચંદેસુ નિમલૈરા આઈચેસુ અયમ પયાસૈરા. હે પરમાત્મા, સિદ્ધ થયા છો તમે, તમે કર્મના આવરણ ઘટાડીને નિરાવરણ થયા છો, તો ચંદેસુ નિમલૈરા આવા ચંદ્રથી પણ તમે અધિક નિર્મળ છો, એનાથી પણ નિર્મળ છો. અને આઈચેસુ સૂર્યના સૂર્ય કોટી સૂર્યથી પણ તમે પ્રભુ તેજસ્વી છો, તમારા તેજને કોઈ આવરણ નથી. આવું નિરાવરણ પણ ક્યાંય દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવવું. હું સમજુ છું એમ નહીં પણ મને સમજણનું અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્રને વિશે સતત જાગૃત થાય, તેજ કરવામાં વૃત્તિને જોડવી અને રાત્રિ દિવસ તેજ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે, અને તેને માટે સત્સંગ સતશાસ્ત્ર અને સરળતા આદિ નિજગુણો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. બસ જીવને સમજાવવું અને માત્ર જ્ઞાન દર્શન, જે પ્રકારે જીવમાં યથાર્થ જ્ઞાન, યથાર્થ દર્શન, યથાર્થ ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જીવમાં યથાર્થપણે પરિણત થાય એ માટે સતત જાગૃત રહેવું, અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવી, સતત આત્મનિરીક્ષણ કરવું, આત્મ પરીક્ષણ કરવું, આત્મ સંપ્રેક્ષણ કરવું એ જ જીવનું કર્તવ્ય છે. રાત્રિ દિવસ એ જ ચિંતામાં પ્રવર્તવું આ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. વિચારવાન જીવ એટલે મુમુક્ષુ. આગળ આપ્યું છે, એક પત્રમાં આવશે કે આ માર્ગમાં સત્પુરુષનો યોગ નથી, તો કે યોગ મળે, ઉત્તમ કાળમાં પણ નથી મળતો, પણ મળે ક્યારે, જો રાત્રિ દિવસ પરમાર્થનું ચિંતન રહેતું હોય તેવાને દુષ્મ કાળમાં પણ સત્પુરુષનો યોગ સુલભ છે, એમ આવશે આગળ પત્ર એક, સુલભ છે. પણ ચિંતન પરમાર્થનું હોય તો અહીંયા કહે છે રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. પણ સાહેબ કેવી રીતે પ્રવર્તવું આ સંસારની વચ્ચે રહીને, તો કે સત્સંગ સતશાસ્ત્ર અને સરળતા આદિ નિજ ગુણ ઉપકારભૂત છે. બસ સહારો લે, અવલંબન લે, આધાર લે, એકલો નહીં કરી શક, અનાદિના ગાઢ સંસ્કારો તારા વિપરીત છે, તને નહીં આગળ વધવા દે, પછાડી દેશે, પરંતુ સત્સંગનો આશરો લે, સત્શાસ્ત્રનો આશરો લે, સરળતા રાખતો જા, પરિણતિ એવી રાખ કે જ્યારે જ્યારે કાંઈ હોય ત્યારે દંભને દેખાડો કરવાનું છોડી દે. પ્રાય આપણો આખો જીવન આમાં જ પસારો થાય છે, દંભને દેખાડો કરવો. ક્યારે ભાઈ આ મારાથી થતું નથી, આ મેં કર્યું નથી, અથવા આ હું જાણતો નથી. આ તો એ વાત જ નહીં, હું બધું જાણું. અને અત્યારે મોડર્ન એજની અંદર બધા એમબીએ છે, મને બધું આવડે, આ એમબીએ, હું બધું જાણું. બહુ મુશ્કેલી છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ, એટલે જો હવે લૌકિક અભિનિવેશમાં રહે છે એટલે અંતર પરિણતિ થતી નથી, અને લૌકિક અભિનિવેશ હોવાને કારણે એને નિરાવરણ દેખાતું નથી. આ લૌકિક અભિનિવેશ છોડવાની વાત કરી છે, એ લૌકિક અભિનિવેશની સમજ. લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, પૈસાનો લોભ, પૈસાનો લોભ. પ્રારબ્ધમાં એટલું આવ્યું તો આવ્યું, ન આવ્યું તો પછી વાત પૂરી થઈ ગઈ. પણ લોભનો અર્થ શું એની વાંહે પડે બરાબર. તૃષ્ણા, વારંવાર શેની ઝંખના છે એને, આ મને કેમ મળે, વિષયની, વાસનાની, પદાર્થની, સામગ્રીની આ બધી તૃષ્ણા છે. જેટલી મળે એટલી તૃપ્તિ ન થાય અને ફરી મેળવવાની આશા ઊભી જ રહે એને કહેવાય તૃષ્ણા. જે મળે એ જેટલું આપો એટલું, કોઈ દી સંતોષ નહીં, કોઈ દી સમાધાન પણ નહીં. એમ થાય કે ના ના એવું સમાધાન ન કરાય, એવું રાખીએ તો જ થોડુંક પામીએ ને, એટલે સતત એની માગણી, જીવનભર ભિખારો. આ કહેવાય તૃષ્ણા. બાદશાહ બંદગી કરે છે અને બંદગીમાં માગે છે કે મારું રાજ્ય હજુ ઉત્તરોત્તર વિસ્તરતું જાય, સેનાઓ વધતી જાય. પાછળ ફકીર હતો, માગવા આવ્યો હતો, ઓલાએ કીધું કે રાજા બંદગીમાં બેઠા છે, તમે જરા જાઓ ને એટલે એની બંદગી સારી થાય. ફકીર ઊભો થઈને હાલતો થયો કે હું તારી પાસે માગવા આવ્યો છું, તું ભિખારો છું, તું હજી માયગા કરસ. કૃપાળુ દેવે લખ્યું છે કે ચક્રવર્તી પણ વધતા વૈભવની પાછળ દોડતો છે. આ તૃષ્ણા કદી એનો અંત આવી શકતો નથી. મેરુ પર્વત જેટલા સોનાના ટુકડા આપો ને એને, પણ તૃષ્ણાનો અંત આવતો નથી. દૈહિક માન, આ મોટામાં મોટું દૈહિક માન, જે પર્યાયમાં છે એ પર્યાયનું એને એટલું બધું અભિમાન છે, દૈહિક માન. કુળ, જાતિ આદિ, એટલે કુળ, જાતિ, બળ, રૂપ, માન, વિદ્યા, તપ, આઠ પ્રકારના મદ કીધા છે, અને રિદ્ધિ, અધિકાર. આ આઠે આઠ પ્રકારનું આ બધા લપસિંદર જીવનની સાથે લાગુ પડી ગયા છે. અમારી જાત કહીને, અમારો કુળ કયું ને, અમારી સરનેમ કહીને, આ કુટુંબનો આ મેળો છે ને, આ કુટુંબમાં અમારું આમ છે ને અમારો, એ જરાક એને નીચો ઉતારો તો તેને ગુણગાન ગાવામાંથી નવરો નથી. એને પરમાત્માના ગુણ માટે શબ્દો ન મળે, અને એને જો એની જાતનું ગુણગાન ગાવાનું કહેવાનું હોય તો ઓછા ન થાય, સાંભળવા વાળો થાકી જાય. અમે બાલંભા વાળાને, અમે ફલાણા વાળાને, અમે આમરણ વાળાને, અમે બિલખા વાળાને, અમારા આ ગુરુ ને, અમારા બધા ને, અમારું કુટુંબ આ ને, અમારો વડલો આ ને, અમારો આંબો આ, મૂક લપ તારા આંબા નહી, આખો આંબો તારો સત્યાનાશ થશે તેવી તારો ઉધાર છે. જીવને આ ભાન નથી. આઠે આઠ પ્રકારના મધ, મારું તપ શું, મારી વિદ્યા શું, મારો અધિકાર શું, મારું રૂપ શું, દરેકે દરેક બાબતની અંદર અતિ ક્ષુદ્ર છે. જગતની રચના જોતા તો કંઈ ઠેકાણું નથી આનું. સમવસણનો વૈભવ એટલા માટે ભગવાને બતાવ્યો છે કે આ વૈભવ અગર હવે તારું કંઈ ખરું તો, કે ઇન્દ્ર પણ ત્યાં નમસ્કાર કરવા આવે છે કે પ્રભુના વૈભવ જોતા દેવોને પણ એમ થાય છે કે અમે તુચ્છ છીએ. ચક્રવર્તી તો એમાં કોઈ ક્લાસ નથી એનો, એવા તો કઈ કાંટા મારતા હોય છે, છતાં આપણને આવા નાના નાના મદમાંથી આપણી દ્રષ્ટિ બહાર જતી નથી. આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય આ અભિનિવેશ, આ બધા માટે થઈને મોહ અને વિશેષત્વ, અને દરેકમાં પોતે સુપીરિયર છે, પોતાની વિશેષતા છે, બીજા કરતા પોતે ચડિયાતો છે, બસ આ વિશેષત્વ. અને તે વાત ન છોડવી હોય પાછો કેવો, કદાચ કોઈ કે તારા કરતા ઓલો જરાક વધારે સારો, પણ એ વાત છોડવા તૈયાર, વાત ન છોડવી. પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છ આદિનો આગ્રહ રાખવો હોય, એટલે આધ્યાત્મિક માર્ગે આગળ વધવામાં પણ એક સમુદાયની વ્યવસ્થા છે. ગચ્છ છે, સંગાળા છે, સંપ્રદાય છે, પંથ છે, ઉપપંથ છે, આ એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનો પણ એટલો બધો આગ્રહ છે એનો, કે એ વ્યવસ્થામાંથી બહાર જાય તો જાણે બાકીના બધા નરકમાં જવાના અને એ સ્વર્ગે જવાનો છે. કેટલો આગ્રહ, માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. બસ અમે કીધું છે અમારી મુપત્તિથી જ મુક્ત થાય, અમારા ચરવડાથી જ મુક્ત થાય, અમારા રજોરણથી થાય, અમારા પાત્રાથી થાય, અમારા કમંડળથી થાય. મૈંડો છે ગાંડાની જેમ, પોતાની નિજ બુદ્ધિથી સ્વેચ્છાએ ગચ્છ આદિનો આગ્રહ છે. ગચ્છની વ્યવસ્થા ખરાબ નથી, નાના નાના સમૂહની અંદર નાના નાના આચાર્યો પોતપોતાની શક્તિ પ્રમાણે જગતના જીવોનો ઉદ્ધાર કરે, આ એક વ્યવસ્થા છે. ભગવાને પણ 11 ગણધરના 11 સમુદાય કર્યા હતા, અને જેની જેવી પ્રકૃતિ હોય એવું દીક્ષા લઈએ એને એના પ્રમાણે. કોઈની પ્રકૃતિ એવી જબરજસ્ત હોય કે પ્રભુ અમારા ગણ અને ગચ્છના માર્ગે નહીં, તાત્કાલિક મોક્ષ જોઈએ છે. શાલીભદ્ર અને ધન્નાકુમાર એને કહ્યું કે ભગવાન અમે આ સંપ્રદાયના માર્ગે સાધના કરવા માંગતા નથી, તાત્કાલિક મોક્ષ. તો ત્યાં એને પાદપો ગમન એવું અનશનનું વ્રત ભગવાન આપે છે કે ત્યાંથી નીકળે અને વૈભાર ગીરી ઉપર ચડી જાય અને ત્યાં તપતી શિલા ઉપર સુઈ જાય. અને એક ઝાડને જેમ મૂળમાંથી ઉખેડી નાખવું હોય અને ઝાડ ક્રમશ સમાપ્ત થાય એમ એનું જીવન સમાપ્ત થાય. કોઈ વસ્તુનો ગ્રહણ ત્યાગ નહીં, વાત પૂરી થઈ ગઈ. બધા માર્ગ છે નથી એમ નહીં, અનેકાંત છે આ, પણ જેવી જેની પાત્રતા યોગ્યતા. શક્તિ વધે તો ગચ્છ બદલાય, ગણ બદલાય, અને ગચ્છને ગણને છોડીને એ જિનકલ્પી સાધુ થાય, ગુરુનું સાનિધ્ય પણ મૂકી દે. પણ આ બધી વસ્તુ પોતાના આત્મવિકાસની અપેક્ષા એ છે, સ્યાદ વાતથી સમજવી જોઈએ. પણ આને માત્ર પોતાની સ્વેચ્છાએ સમજે છે, આગ્રહ રાખે. ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય તેનો વિચાર સુગમ છે. જો આટલો કરે કે હું અભિનિવેશમાંથી જો બહાર ન આવું તો જીવને આવા અપૂર્વ ગુણો અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ દેવાના એ ક્યાંથી આવે. માટે પહેલી વાત, લૌકિક અભિનિવેશના જેટલા જેટલા કારણો છે તે કારણોને છોડવા, તે કારણ છેદક દશા, બસ એ કારણો મંદ થાય એવી પ્રકારનો પ્રયત્ન મુમુક્ષુએ સાધકોએ કરવું. વધારે લખી શકાય તેવો ઉદય નથી, અને વધારે લેવું લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે એમ છે. આ તો તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધ દઈ વેચતા જે કંઈ લખી શકાત તે કરતા કંઈક ઉદીર્ણ કરીને વિશેષ લખ્યું છે એ જ વિનંતી. કુંવરજીભાઈ એટલો બધો જબરજસ્ત જીવ છે આગળ દશાનો, એવા એક પોપટલાલભાઈ અમદાવાદના સંઘપતિ, આ ભાવનગરના સંઘપતિ, આ બધા બધા વિદ્વાનો આચાર્યોની સાથે પણ બેસી શકે એક લાઈન ઉપર એવી પ્રકારના શ્રાવકો હતા, પરમ કૃપાળુદેવને આ બધા મળે છે. એ પણ પ્રભુના ચરિત્રથી અભિભૂત થઈ જાય છે, અને એ પણ માગણી કરે જેમ સૌભાગભાઈ લઘુરાજ સ્વામી કે પ્રભુ બહાર આવો, માર્ગને પ્રકાશો, હિત શિક્ષા આપો. આગળ જ લખ્યું છે, વિસ્તારથી હિત વચન લખવાની જિજ્ઞાસા તમે લખી છે. વિસ્તારથી હિત વચન લખો તો કે વિસ્તારથી ક્યારે લખાય, આ બધા એના આગળ વાત આવી છે, બધી આપણે વિચારણામાં લીધી છે. અહીંયા કહે છે કે અમે આજે તમને કુંવરજીભાઈ ઉપરનો આ તથારૂપ એક વિશેષ, કારણ કે એક આ વ્યક્તિ સમજશે તો આખા સમુદાયને નવી દિશા આપશે, નવું માર્ગદર્શન આપશે. એટલે કે આજે અમે જરાક લખી શકાત એના કરતા પણ વિશેષ લખ્યું છે. આ એની કરુણાની ઉદીરણા છે, એને ભાવ જે છે જગતના જીવોનું કલ્યાણ કરવાની. મહાત્મા પુરુષોનો દેહ બે કારણથી જ આ જગતમાં વિદ્યમાન છે, એક તો પોતાના અશેષ કર્મો છે એને નિર્જીવિત કરવા છે, અને બીજું જગતના જીવોને માર્ગ આપવો છે. એ માટે જો કોઈ એવું પાત્ર મળ્યું હોય તો પ્રભુએ મન મૂકીને પ્રભુ વરસ્યા છે. તમે મન મૂકીને વરસ્યા પણ અમે રહ્યા તરસ્યા. એવા કેટલાક પત્રો છે કે જેમાં કૃપાળુ દેવ મન મૂકીને વરસ્યા છે. સૌભાગ છે, લઘુરાજ સ્વામી છે, પેલા અંબાલાલ છે, આ કુંવરજી આણંદજી છે, એવી જ પ્રકારના બીજા પોપટલાલભાઈ છે વડવાના, આ બધા ઉપર તો ભગવાન મન મૂકીને વરસ્યા છે. હવે એવો વરસાદ જેદી આવે તેદી પાછો આપણે ભીના થઈ જાય. વિશેષ અવસર.